नहीं न श्रवण नयन नहीं
सुमंत जी नी अवदशा भगवान ना वियोग मा हा? कोई दुनिया नी अवदशा नहीं, दुनिया नी अवदशा मा अटला व्याकुल थाय ए मानस एने क्यारे भगवत प्राप्ति न मळे एनी सदगति न पण जे भगवान ना वियोग मा जनी मानसिक स्थिति सुमंत जेवी थई होय एज प्रभु ने प्राप्त करी शक। सुनई न श्रवण छते काने संभळाय नहीं अने छती आंखे देखाय नहीं। घणीवार बहु अकड़ाई ने त्यारे एवा शब्दों बोलाई जाए गया छे। सुमंत जी पण एवा व्याकुळ छे। राजमहल नी अंदर प्रवेश कर्या पछी थी व्याकुळता मां थोड़ी थोड़ो वधारो थयो छे अने ए व्याकुळता एवी असह्य थई वेदना छे। ए वेदना छे व्याकुळता नी के सुमंत जी जाने बे बाकड़ा थई गया का राजमहल नी अंदर हूँ क्या छू कई बाजू जवानू। हवे वर्षो थी जे राजाना महामंत्री महासचिव तरीके सेवा आपता होय एने रस्ता नी खबर न होय मार्ग कई बाजू जवू रस्तो ज सूझे नहीं आँख काम न कर स्वाभाविक छे व्याकुलता होय ने त्यारे આપણા જ્ઞાન તંતુઓ પણ શિથિલ થઈ જાય બધું જ હોય છતાંય ખબર ન પડે વ્યાકુળતાની ઉગ્રતા એટલી બધી હોય બાજુમાં ઘણી બધી વાતો થઈ ગઈ હોય બેન્ડ વાજા વાગીને જતા હોય છતાંય મને તો ખબર જ નથી આ વ્યગ્રતા આ વ્યાકુળતા છે। સુમંતજી વર્ષોથી સેવા આપી રહ્યા છે રાજમહેલની અંદર છતાંય રસ્તો જડતો નથી મહારાજ ક્યાં છે કયા રાજમહેલમાં છે કયા રસ્તે જવાનું એમ પૂછે નથી આંખ જોવાનું કામ કરી શકતી નથી કાન સાંભળવાનું કામ કરી છે કોઈ મારે ક્યાં જવું રાજા ક્યાં રહે છે મહારાજ ક્યાં રહે છે સુનાઈ ન શ્રવણ કોઈ સામે જવાબ આપે ને તો સાંભળી શકતા જ નથી કારણ મન ક્યાંક બીજે વ્યગ્રતામાં એવું દુઃખી છે એટલું દુઃખીને ફસાયેલું છે એને કશું જ ભાન દુઃખની અંદર બધું જ ભૂલી જવાય બધું ભૂલી જવાય એટલે ગમે એટલું ઊંચામાં ઊંચું જ્ઞાન હોય ને તો પણ શારીરિક પીડા માનસિક વેદના બધું જ ભૂલાવી દે સુમંત જેવા બુદ્ધિશાળી મહામંત્રીને આ દશા ન શ્રવણ સુનહી ન નયન સુજહી બેમાંથી કઈ કામ નથી કહો કહાં નૃપ અરે કહો 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 મહારાજ ક્યાં છે મહારાજ ક્યાં છે જેને જેને પૂછ્યું હવે મહામંત્રીને પૂછવાની જરૂર પણ પૂછે છે મહારાજ ક્યાં છે મહારાજ ક્યાં છે તેહી તેહી બૂજા દરેકને પૂછપૂછ કરી જે રસ્તામાં મળે એને પૂછ છે ક્યાં ક્યાં છે તમને ખબર છે તમે જાણો છો વનવાસની અંદર પ્રભુને મૂકીને આવ્યા પછીથી ગંગા તીરને ગંગાના કિનારા પછી ક્યાં ગયા છે એ ખબર નથી બસ એ માનસિકતા છે મારા ભગવાન ક્યાં ગયા રામ ક્યાં ગયા અને અહીંયા આગાડી સુમંતજી રાજમહેલમાં અનુભવી છતાંય નથી સમજી શકતા નથી જોઈ શકતા નથી બોલી શકતા અને જેને તેને પૂછે છે મહારાજ ક્યાં છે કહું કહાં અનુરૂપ તેહી તેહી પૂછા તેને 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 એનું એ જ વારાફરતી પૂછપૂછ કરું વારંવાર પૂછપુછ કરે ક્યાં છે મહારાજ, ક્યાં છે દાસ. રાજમહેલ ની દાસીઓ એ જોયું કે મહામંત્રી સુમંદજી અત્યંત વ્યાકુળતાથી પીડાઈ રહ્યા છે, જાણે કે શરીરનું ભાન જ રહ્યું નથી. એટલે દાસીઓ એમને સીધી, આવો મહામંત્રીજી, ચાલો આ બાજુએ છે અમારી જોડે, ચાલો અમે તમને લઈ જઈએ. કહો કહા અનુરૂપ. એટલે દાસીઓ કે આવો મહામંત્રીજી, એ આદરથી બોલાવે ને, આવો ચાલો અમે તમને લઈ જઈએ મહારાજના કક્ષની અંદર, મહારાજના મહેલની અંદર, ચાલો. આમ દાસીને દાસીએ જોયું, દાસીઓએ જોયું કે આ તો મહામંત્રી અત્યારે સભાન અવસ્થામાં નથી. એટલે કૌશલ્યા ગ્રહ ગયે. સુમિત્રાજી તો મૌન હતા, કઈ બોલતા નતા, કઈ કઈજી પાસે જવા જેવું નતું સુમંતના વિચાર પ્રમાણે. એટલે પહેલા ક્યાં જવું, છતાંય દાસીઓએ પણ વિચાર કર્યો કે કૌશલ્યાજીને ત્યાં લઈ જઈએ. હંમેશા રાજમાતા હોય ને એ કુશળ હોય, રાજા પછીથી રાજમાતા હોય. રાજકારભારનો કંઈ પણ જવાબદારીનું કામ હોય, રાજા ક્યાંક અવસ્થા સારી ન હોય તો રાજમાતાને પૂછવામાં આવે કે માતા, રાજમાતા હવે શું કરું. એટલે સચિવ જેવા મહામંત્રીને દાસીઓ કૌશલ્યાજી પાસે લઈ ગયા અને ત્યાં જઈને જાય સુમંત્ર દીખ કસ રાજા. સુમંતે કૌશલ્યાજીને ત્યાં સ્વાભાવિક છે, કોપ ભવનમાં તો ગયા હતા અને કોપ ભવનમાં કઈ કઈ એ બધું આમ તેમ રીસા, એટલે પોતાના દરદાગીના ફેંકા ફેંક કરી દીધેલા. બહુ ગુસ્સામાં આવે એટલે આ તમારું આમ ફેંકી દીધું, એ આવેશની અંદર ફેંકે. અને પછી એની એ જ જગ્યાએથી રામને વિદાય કર્યા હતા કોપભવન. પણ બધો પ્રસંગ પતી ગયા પછી કૌશલ્યાજી જોયું કે મહારાજને કોપ ભવનમાં આ કઈ કઈ કઈને ત્યાં ક્યાં બેસાડી રાખ્યું. મહારાજને પોતાના કક્ષમાં લઈ ગયા, કૌશલ્યાગ્રહ કહે નવાય. અને સુમંતજીને પણ આ શોધતા હતા મહારાજ દશરથજીને ક્યાં છે મહારાજ ક્યાં છે, તો દાસીઓ સિદ્ધિ કૌશલ્યાજીને ત્યાં લઈ ગયા, કોપ ભવનમાં નથી લઈ ગયા. કોપ ભવનનો પ્રસંગ તો પતી ગયો, કઈ કઈનો કોપ પ્રસંગ હતો કોપ ભવનનો, પણ હવે કંઈક હળવાશ ક્યાંક શાંતિ મળે, હતાશા જે છે દૂર થાય, એટલા માટે કૌશલ્યાજી એક રાજમાતા તરીકે મહારાજ દશરથજીને પતિ તરીકે પોતાના નિવાસની અંદર લઈ ગયા હતા. સુમંતજીને જ્યાં કૌશલ્યાજીના રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો, મહારાજ ત્યાં જ સુતેલા હતા. જોયું કેવી અવદશા છે, જાય સુમંત્ર દીખ કસ, મહારાજને કેવા જોયા. ભર બપોરે જોજો, સૂર્ય દેખાતો હશે અને ચંદ્ર દેખાતો હશે, પણ સૂર્યના એ તેજમાં ચંદ્ર હાવ ઝાંખો લાગશે. જોજો ત્રણ ચારેક વાગે, અત્યારે તો નહીં પણ સુદ પક્ષની અંદર જોઈએ હોય તો સૂર્ય ચાર વાગ્યાનો પશ્ચિમમાં હોય અને આ બાજુએ પૂર્વમાં ચંદ્ર હોય, સાવ ઝાંખો લાગે. પેલી રોટલી બે ત્રણ દિવસથી સુકાઈ ગયેલી હોય, ઝાંખી પડી ગયેલી હોય, કે હવે ગાયને કૂતરાને મૂકી દો એમ કહેવા જેવી રોટલી થઈ ગઈ હોય, એમ મધ્ય દિવસ ધીમી સસી સોહી, જેમ મધ્ય દિવસે ચંદ્ર કેવો લાગે? બિલકુલ. તો અહીંયા આગળી જાણે કે ચંદ્રમાં અમૃત વર્ષે છે, પણ અમૃત આજે ક્યાંય સુકાઈ ગયું. અમે રહીત જન ચંદ વિરાજ. રાજમહેલ ની અંદર મહારાજ દશરથજી જાણે આકાશના ચંદ, ઝાંખા ચંદ, ધોરે દિવસે અમૃત વગરનો, તેજ વગરનો, તેજહીન ચંદ્ર જેમ લાગે એમ મહારાજ દશરથજી પણ એ અવસ્થાની અંદર લાગી રહ્યા હતા. આસન શયન માત્ર એક ચટાઈ પાથરી છે સાધન ક્ષેત્ર. આસન શયન વિભૂષણ આસનો પણ નહીં, રાજાભૂષણો પણ નહીં, અને ભોય ઉપર જ. દુખી માણસ શું કરે? ઘરમાં બધા સાધન હોય પણ બહુ વ્યાકુળ, બહુ દુખી થયો ને, ત્યારે એકલા પથ્થર કે ટાઇલ્સ ઉપર નિશાસો નાખીને પડ્યો રે. થાય છે ને અનુભવ કરેલા છે, દરેકનો અનુભવ હોય. અને અંદર કંઈક કંઈક બળાપો થાય. મહારાજ દશરથજી પણ ભગવાનના વિયોગની અંદર આ શરીરની સાથે કેટલોય બળાપો કરતા હશે, અને બળાપો કરતા કરતા ક્યાંય હું રાજા છું, મારે તો આસન ઉપર, સિંહાસન ઉપર વ્યવસ્થિત સન્માનની રીતે બેસવું જોઈએ, એને બદલે ભોંએ, બિલકુલ ભોંએ, અને કોઈ પણ જાતના રાજચિહ્ન વગર જાણે એક સામાન્ય માણસ પડી રહ્યો હોય, એક ગરીબ માણસ. એટલે તો તુલસીજીએ મધ્ય દિવસના ચંદ્રની જેમ કહ્યું, હાવ ઝાંખા, જેને રાજા કહેવાય જ નહીં, રાજા હોવા છતાં એવી અવસ્થાની અંદર મહારાજ દશરથજીને રાજમહેલની ફર્શ ઉપર સુતેલા સુમંદજીએ જોયા છે.